દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે ન્યૂ જર્સીને આંગણે ભગવાનની અસીમ કૃપાથી ત્રિદિનાત્મક આ દિવ્ય સત્સંગ એનું આયોજન કર્યું છે અને એની અંદર તમે બધા લાભ લઈ રહ્યા છો એ આપણા સૌના બહુ મોટા મહદભાગ્ય છે. શાસ્ત્રમાં એક વાત બહુ સુંદર સમજાવવામાં આવી છે કે જે વિષયો છે ને ઇન્દ્રિયોનો ખોરાક છે. જેમ શરીરને માટે આપણે અનાજ લઈએ જેનાથી શરીરને પોષણ મળે છે, વાયુ આપણે ભક્ષણ કરીએ છીએ, પ્રાણવાયુ આપણે લઈએ છીએ એનાથી શરીરની પ્રાણો ઇન્દ્રિયો બધી આપણી ચેતનવંતી રહે છે, એમ ઇન્દ્રિયો એ વિષયને એના ખોરાક સમજી એને ભોગવી અને એ વિષયોને માધ્યમથી કરીને ઇન્દ્રિયો જીવંત રહે છે. પછી મહારાજે એક વાત બહુ સુંદર લખી કે જેને પોતાના ઇન્દ્રિયોના ઘોડાને એટલે કે મનના તરંગોને મનના સંકલ્પોને છૂટા મૂક્યા હોય અને એ પ્રમાણે ઇન્દ્રિયોને પણ છૂટી મૂકી હોય એ આ સમગ્ર વિશ્વની અંદર જગતની અંદર ભોગવવાના અને ન ભોગવવાના એવા તમામ વિષયોની અંદર દોડતી હોય છે. વચનામૃતમાં મહારાજે સમજાવ્યું કે જે જે વિષયો પૂર્વે સાંભળ્યા હોય અને ભોગવ્યા હોય અને એનો સંકલ્પ જે ન ભોગવ્યા હોય કેવળ સાંભળ્યા હોય ને એનો સંકલ્પ એ જીવાત્મા જ્યારે વારંવાર કરતો હોય છે ત્યારે એ જીવાત્માને એ વિષયની અંદર એની આસક્તિ બંધાઈ જાય છે, એની પ્રકૃતિ બની જાય છે. અને જ્યારે એ જીવાત્માની આવી પ્રકૃતિ નાશવંત પદાર્થને જગતના વિષયોની અંદર બંધાય છે પછી એ જગતના મોહ માયાના બંધનની અંદર એ જકડાયેલો રહે છે અને એમાંથી ક્યારેય મુક્ત થઈ શકતો નથી. અને એમાંથી જેને મુક્ત થવું હોય, એમાંથી જેને જન્મ મરણના ચક્રમાંથી છુટકારો મેળવવો હોય તો પહેલા તો બંધનમાંથી મુક્ત થવું પડે. કારણ કે જ્યાં સુધી બંધન છે, કેદ છે ને, ત્યાં સુધી મુક્તિની અનુભૂતિ નથી. એક જણાએ મને બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો કે કલ્યાણ અને મોક્ષમાં શું અંતર છે. અમે ગાડીમાં રસ્તામાં વાત કરતા હતા, સંતો સાથે વાત કરતા હતા ત્યારે કે કલ્યાણ અને મોક્ષમાં ભેદ શું છે. તો મારી સમજણ પ્રમાણે મેં થોડો પ્રયત્ન કર્યો કે જે આનંદની અનુભૂતિ કરાવે ને એનું નામ કલ્યાણ, આપણને જે આનંદની અનુભૂતિ કરાવે એનું નામ કલ્યાણ. આપણે પૈસાની અપેક્ષા હોય અને પૈસા મળી જાય તો આપણે કહીએ છીએ કલ્યાણ થઈ ગયું, અમારું પૈસા અમને મળી ગયા. આપણને ભૂખની અપેક્ષા હોય, ભૂખ લાગી હોય અને ખાવાનું મળી જાય, સારું ભોજન મળી જાય તો આપણે કહેવાય કે કલ્યાણ થઈ ગયું, ભોજન મળી ગયું. જેને તૃપ્તિ અને આનંદની અનુભૂતિ કરાવી એને આપણે કલ્યાણની વ્યાખ્યામાં મૂકી શકીએ, પણ જે બંધનમાંથી પુનઃ એની સંકલ્પના જ ન થાય, એની આવશ્યકતા જ ઊભી ન પડે એવી જે પ્રાપ્તિ અને તૃપ્તિ કરાવે એનું નામ મોક્ષ, કે જેને બંધન ફરી એની અંદર એને અપેક્ષા નથી રહેતી. એટલે જ્યાં સુધી સંતુષ્ટિ અને તૃપ્તિ જન્મ મરણના ચક્રથી બંધાયેલી છે ત્યાંથી ત્યાં સુધી શાસ્ત્રકારોએ એને સુખ નથી કીધું. ભલે દૈહિક દ્રષ્ટિ આપણે જોઈએ તો સુખી જ છીએ, કોઈનું સ્વસ્થ શરીર હોય, કોઈને સારો પરિવાર મળ્યો હોય, કોઈને ધન સંપત્તિ મળી હોય, કોઈને જગતના યશ વૈભવ કીર્તિ પ્રાપ્ત થઈ હોય તો નરી આંખે જોઈએ તો આપણને સુખ જ દેખાય છે, આપણને એની અંદર શાંતિ જ દેખાય છે કે આ માણસ સુખી છે. પણ જ્યાં સુધી જન્મ મરણનો ફેરો નથી ભાંગ્યો, કારણ કે આ જે એની સ્થિતિ છે એ સ્થિતિ કાયમ નથી એવો શાસ્ત્રનો મત છે. જેમ દરિયાની અંદર જુવાર ભાટા એટલે આપણે ટાઇડ્સ, હાઈ ટાઇડ્સ અને લો ટાઇડ્સ કહીએ છીએ, એમ પૂર આવે, પૂર આવે ત્યારે આપણને બધું જળબંબાકાર દેખાતું હોય, પણ જ્યારે પૂર ઉતરી જાય, ઓસરી જાય, તમે તપેલીની અંદર દૂધ મૂકીને જ્યારે ગરમ કરતા હો ત્યારે ઘરના બહેનોને કાયમ એનો અનુભવ થતો હોય, એમાં ઉભરો આવે કોઈ વિષય જેને અનુભવ કર્યો હોય તો કદાચ તમે સોડાની બોટલ ખોલો તો એની અંદર ઉભરો આવે તો એ ઉભરો કેવો આવે, આપણને એમ લાગે કે આ છલકાઈ ગયું છે, પણ જ્યારે ઉભરો શાંત થાય ત્યારે ખબર પડે કે હજુ એની અંદર અધૂરું પણ નથી, અધૂરાથી ઓછું હોય, પણ એ ઉભરાના કારણે એ જ્યારે છલકાય ત્યારે આપણને અતિરેક લાગતો હોય. એમ જ્યારે વિષયનો ભાવ, જ્યારે વિષય જગતના જે વિષયો છે જેને આપણે પંચભૂતથી પંચ વિષયો કહીએ છીએ એ વિષયોને જીવાત્મા ભોગવતો જ્યારે એમાં અહોભાવને અનુભવવા માંડે છે એટલે ઉભરો આવે છે અને એ ઉભરાના કારણે આપણને એક ભ્રમણા ઊભી થાય છે કે આ જ સાચું સુખ છે, આ જ સાચી આપણી કીર્તિ છે, આ જ સાપડો આપણો સાચો યશ છે. પણ જ્યારે એનો ઉભરો શાંત થાય ને ત્યારે ખબર પડે કે આમાં તો પાત્ર પણ અડધું ભરાણું નથી અને આ ખાલીને છે. ત્યારે એવા સમયની અંદર, એવા વાતાવરણની અંદર, એવી સ્થિતિની અંદર આત્મકલ્યાણનું ચિંતન કરવું એ બહુ ગહન વસ્તુ છે. શાસ્ત્રકારોએ અને એટલા માટે કીધું કે હળવે પુણ્ય હોય નહીં વળી પ્રભુ કથાનું. આપણા નંદ સંતોએ ગાયું કે ભગવાનના કથા વાર્તાનો જે યોગ મળવો ને એ સહેજ પુણ્યનું તમે ફળ ન માનશો. આ અનંત જન્મ સંસિદ્ધો તો યાતિ પરામગતિ. શાસ્ત્ર કહે છે કે અનેક જન્મના સત્કૃત્ય જ્યારે યુદય થયા હોય ત્યારે જીવાત્માને આવો યોગ પ્રાપ્ત થાય છે. અને આજે આપણે ભાગ્યશાળી છીએ કે એવા ભગવાનના ચરિત્રો ગાવાનો, સાંભળવાનો આપણને અહીંયા વિદેશની ધરતી ઉપર વિશેષ કરીને જ્યારે વાતાવરણ કલુષિત હોય, દૂષિત હોય અને એની પણ આત્મકલ્યાણનો શ્રેયની ચિંતા અમે તો ખરેખર ઘણી વખત ધન્યવાદ પણ તમને અહીંયા સભામાં દેતા હોઈએ છીએ ને. ઇન્ડિયાની અંદર પણ તમારા જે ધર્મ નિયમની અંદર ભક્તો વર્તે છે એના ઉદાહરણો દેતા હોઈએ છીએ કે અહીંયા વિદેશની ધરતી ઉપર રહ્યા છતાં પણ તમને મોક્ષનો ખપ છે. માટે મહારાજે જેમ વચનામૃતમાં લખ્યું કે દાદાને અમને રાખ્યાનો ખપ છે, દાદા ખાચરને અમને રાખ્યાનો ખપ છે તો એ અમારા ગમતામાં વર્તે છે. એમ જે ભક્તોને ભગવાનને પ્રસન્ન કરવાનો ખપ છે, ભગવાનને રાજી કરવાનો ખપ છે એ ભગવાનની આજ્ઞામાં અને સિદ્ધાંતમાં વર્તે છે, ધર્મમાં વર્તે છે અને ભક્તિને અનુસરે છે એ આપણા માટે બહુ મોટી પ્રાપ્તિને મહત્વ બાકી છે આપણા. એટલે આજે આપણે આ સત્સંગના માધ્યમથી શું શીખવાનું છે. અમે ઘણી વખત યુવાનોને આપણા વાત સમજાવતા હોઈએ કે જ્યારે જંગલ હોય ને, તમે જંગલમાં તમે જે ગયા હો તો તમને ખ્યાલ હોય ઉકેડો, આપણે અહીંયા આગળ પણ ઘરની આજુબાજુ જો સ્વચ્છતા ન રાખીએ અને માવજત ન લઈએ, બગીચો હંમેશા માવજતથી બને છે. પણ ઉકેડો બનવો હોય ને તો એને માવજતની જરૂર નથી, એને તમે રેડો મૂકી દો એટલે 2 મહિને 3 મહિને 5 મહિને ત્યાં એ ઉજળ વિરાન વસ્તુ થઈ જાય. એમ જીવનની અંદર પણ માવજત તમે લેશો, સત્સંગરૂપી માવજત, તો જીવનની અંદર સંસ્કારો એને પોષણ મળશે. સિદ્ધાંતોના માધ્યમથી, ધર્મના માધ્યમથી, ભક્તિના માધ્યમથી, વૈરાગ્યના માધ્યમથી આપણું જે લક્ષ્ય, હમણાં સ્વામીએ કીધું ને કે પરમ લક્ષ્ય જે છે એ પરમ લક્ષ્યનો ધ્યેય આપણો એ ચૂકાઈ ન જાય એનું અનુસંધાન પણ જીવનની અંદર જાગૃત રહેશે. પણ જો સત્સંગનો વિયોગ થઈ ગયો, સત્સંગથી જીવાત્મા આગો જતો રહ્યો તો એને આ પોષણ મળતું બંધ થાય. પછી ગમે તેવું ઘટાદાર મોટું વૃક્ષ હોય, વચનામૃતમાં મહારાજે કીધું કે મોટું વડવૃક્ષ હોય અને ગોઘોર જેને કહેવાય કે એનો છાંયો હોય, પણ જો એના મૂળ કપાઈ ગયા તો એનું આયુષ્ય જોખમમાં મુકાય, પછી એ રહે ન રહે એ પ્રશ્નચિહ્ન રહે છે. એમ આપણા જીવનની અંદર સત્સંગરૂપી જે સંસ્કાર, એનું સંસ્કાર, એનું જો પોષણ મળતું બંધ થઈ જાય તો આપણે ગમે તે સ્થિતિને, વચનામૃતમાં આ વાત મહારાજે આ રીતે પણ સમજાવી છે, મહારાજ કે ભગવાનનો દ્રઢાશ્રય જેને કર્યો હોય એ અમાસની અંધારી રાત જેવું એનું જીવન હોય તો એને બીજના ચંદ્રમાનીથી ખીલતો ખીલતો પૂર્ણિમાના ચંદ્રમા જેવું એનું જીવન થાય, એની અંદર એ પ્રકાશ પથરાય. અને જેને ભગવાનનો આશ્રય છૂટી જાય, પૂર્ણિમાની ચંદ્રમાની જેમ ખીલેલો હોય, સોળે ખલાએ ખીલેલો હોય, એટલે વ્યવહારિક જગતની દૃષ્ટિએ, પરિવારની દૃષ્ટિએ ખૂબ સમૃદ્ધિ અને સુખને ભોગવતો હોય, પણ ભગવાનનો આશરો જીવનમાંથી જો તૂટી જાય છે, છૂટી જાય છે, તો મહારાજ કે એ ઘટતા 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 અમાસની અંધારી રાત જેવું એનું જીવન થઈ જાય છે. એમ આપણે પણ જીવનની અંદર એ સિદ્ધાંતને ખૂબ ખૂબ આપણે જીવનમાં દ્રઢ કરીને રાખવાના છે અને એના માટે જ આપણી આ સત્સંગની જે પ્રવૃત્તિ એ આપણને પોષણરૂપ બને છે. એટલે ખૂબ આનંદ છે કે અહીંયા વિદેશની અંદર તમે બધા સત્સંગ ખૂબ કરો છો અને વિશેષ આપણે ભગવાનના ચરિત્રો એ સાંજે સાંભળવા છે. તો ખૂબ ભગવાનનું ભજન કરજો અને ભગવાન તમને સત્સંગનું ખૂબ બળ આપે. અને અહીંયા ભક્તોનો મનોરથ છે, એક ટૂંકા સમયની અંદર ભગવાનને પ્રાર્થના કરીએ. આપણે 2010 પછી અહીંયા જ્યારે અવારનવાર આવવાનું થયું છે ત્યારે ભક્તો એક જ માંગણી કરી છે કે આ વિદેશની અંદર સાચા સિદ્ધાંતોને અનુસરીને, ભગવાન સ્વામિનારાયણે બાંધેલી મર્યાદાને, આજ્ઞાને અનુસરીને અમને ઉપાસના ભક્તિનું કેન્દ્ર પ્રાપ્ત થાય, એવા મંદિરો તૈયાર થાય, એવા સત્સંગના કેન્દ્રો તૈયાર થાય. અને ભગવાને આપણા ઉપર દયા પણ એટલી કરી છે કે તમે જો જોત જોતાની અંદર સ્ક્રેન્ટન મંદિર આવતા અઠવાડિયે એની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. 6 મહિના પછી આપણું વર્જિનિયા મંદિર, એટલે લગભગ ડિસેમ્બરની અંદર વર્જિનિયા મંદિરની પ્રતિષ્ઠા થશે. હજુ એ કાર્ય પૂરું થશે ત્યાં આપણે ભગવાનને પ્રાર્થના કરી અમારા હ્યુસ્ટનના ભક્તોએ મંદિર માટે જગ્યા તૈયાર કરી લીધી છે, તો એ પણ મંદિર તૈયાર થાય. ન્યૂજર્સીના ભક્તો પણ આમ તો તત્પર છે, ઉતાવળમાં હોતી અગ્રેસર છે અમારા ન્યૂજર્સીના ભક્તો, એમને પણ ભગવાન ખૂબ બળ આપે. અને આવા અનેક આવા સ્થાનો જેને ઉપાસનાના કેન્દ્રો તૈયાર થાય, આ ભગવાનની કૃપા વગર વાલા ભક્તો શક્ય બનતું નથી. અને ભગવાનની કૃપા એટલા માટે જ છે કે આપણે ભગવાનની સાચા સિદ્ધાંતથી વળગ્યા છીએ અને ભગવાનને આજ્ઞા પ્રમાણે આપણે કર્મ કરીએ છીએ. તો આવીને આવી સત્સંગની પ્રવૃત્તિ ખૂબ વેગને મળે અને ખૂબ વેગ પામે અને ખૂબ આગળ વધે એવી ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી તમને સૌને હૃદયથી આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું. સહેજાનંદ સ્વામી.